તારીખ 3/10/1990 પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ઈડરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 60.
એક જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતાં અંતર્મુખમાં મોક્ષ પામે છે, અને એક જીવને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતાં લાખો વર્ષ પછી મોક્ષ થાય છે. લાખો વર્ષ થાય સોરી છે અથવા ભાવાંતરે કરે છે, લાખો વર્ષ ચાલે છે. અને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન ચાલુ રહે છે. તો સમ્યક દર્શન નો વિષય તો આત્મા છે, શ્રદ્ધાનો વિષય, જ્ઞાન નો વિષય પણ વેદન છે, આત્મા છે, એટલી કાર્ય સિદ્ધિ વહેલી, જેટલો પુરસાદ ઓછો એટલી કાર્ય સિદ્ધિ મળી. જ્ઞાન અને જ્ઞાન ની કેળવણી બે જુદા જુદા થઈ આ કેળવાયેલું જ્ઞાન ભાવ પાસે કેળવાય. પાણી બાંધી છે, એમાં તો લોટ અને પાણી બે છે, બીજો પદાર્થ નથી. માનો દીકરીનું મોણ નાખી ગમતા તો લોટમાં પાણી નાખી દીધું, તેને બની દીધું નહીં, તેને તેને કેળવ્યા કેળવ્યા પછી રોટલી થશે. અને એ પણ જેટલી કેળવણી સારી હશે એટલી રોટલી સારી થશે. બરાબર, રોટ ને પાણી જે ભેગા કર્યા માટે રોટલી થઈ જાય અને કણિક બની ગઈ એમ પણ નથી, એને કેળવવું પડે છે. ખીચડી ખાય છે જેને ભણામાં આવે ને તમે એને ફીરીને ખાવાનો ફરક કરો ને, શું ફરક પડ્યો? કેળવું નહીં, ખીચડી તો ખીચડી જ રહી છે, એની અંદર કઈ શાક નથી, નાખ્યું કરી નથી, નાખ્યું ફી નથી, નાખ્યું તો મારો ઘે નાખે પણ ફેરી નથી એને ખાવ છો, ફેરી ને ખાવ છો ફરક
પીસીને
જે છૂટા છૂટા મગ અને ચોખાના જે દાણા હોય છે એના બદલે એ મિક્સ થઈ જાય છે, એટલે છૂટા ના પડે. તમે ઓઇલ ની અંદર તમને મિક્સ થઈ ગયેલા હોય, ફ્રેશ થઈ ગયા એનો ભેગો સ્વાદ આવે, નથી આવતો છે તો મગ ને ચોખા છે, પણ બે વચ્ચે ઘણો ફરક છે, સ્વાદ માં ફરક છે, સ્વાદ ફરી જાય છે. એક લાંબો કરે મગ ને ચોખા જુદા ના દેખાય પછી, તો એનો સ્વાદ જુદો છે અને તમે એમને એમ ખાવ એનો સ્વાદ જુદો છે તો કિંચડી છે. પર્યાય ફરી એક કહેવાયેલી છે ને એક વગર કહેવાયેલી, જ્ઞાન છે જ્ઞાન છે જાણ પણ હશે પણ કહેવાયેલા જ્ઞાન અને વગર કહેવાયેલા જ્ઞાન તો બહુ ખબર પડે છે. માણસ તો કેટલા ભણ્યો પણ ભણ્યો નથી, ઘણા ભણી ના આવે પાસ હોય એટલે વિનય હોય એની અંદર બરાબર ન હોય, ડિગ્રી તો નથી હોય પણ વિનય ન હોય. મોટો સાઈડ ક્લીનર પણ સારી રીતે કપડા ઊંચા ઊંચા કર્યા હોય ઇસ્ત્રી સાઈડ પણ અકડું થઈને વાત કરતો હોય શું છે ભીનાતા માટે છે, ઘણો ભીના લાગતા નથી કાંઈ.
પર્યાય ને જ્ઞાન તો જુદા છે ને,
પર્યાય એટલે પોઝિશન, પર્યાય એક જનરલ સેન્સમાં વપરાય છે, એટલે આત્માની દશાને પણ પર્યાય કહે છે, આત્માના કોઈ ગુણની દશા હોય એને પણ પર્યાય કહે છે, પોતાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય, સુખની પર્યાય, નિર્મળતાની પર્યાય. પર્યાય એટલે પોઝિશન, પર્યાય એટલે વર્તમાન દશા. સ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખવા, એમ કહેવા માટે પર્યાય ઉપર દ્રષ્ટિ નહીં રાખવી, કેમ કે પર્યાય જેવડો આત્મા નથી. પર્યાય છે ને એ અનિત્ય
વસ્તુ છે,
અને પોતે નિત્ય છે. નિત્ય હોવા છતાં અનિત્ય જેવડો માને છે તો એમાં ઘણી તકલીફ પડી જાય છે, એટલે પર્યાય દ્રષ્ટિ છોડાવે છે. આત્મદ્રષ્ટિ અગ્ર દ્રષ્ટિ છોડાવે છે, ઇન્દ્ર દ્રષ્ટિ ને સમય દ્રષ્ટિ કહે છે.
જ્યાં સુધી જીવ સંગીત પ્રકૃતિ ને જે દર્શન દર્શન નથી થયું દીકરી હોય, બેન હોય, અગર તો માતા હોય, એ એની જ્ઞાનથી નક્કી કર્યું છે એટલે એના પર વિકારી ભાવ ના વિચાર વિકારી પ્રભાવ નથી થતા. પેલામાં બીજી દર્શનમાં એને વિકારી ભાવ
કરે, નિશ્ચય છે એની પાછળનો અભિપ્રાય કામ કરે,
આત્મા
તો પરમાત્મા સ્વરૂપે છે, એ દ્રષ્ટિ ના રહી ને. આત્મા શું છે? પરમાત્મા સ્વરૂપે છે, એના માટે પર્યાય દ્રષ્ટિ નથી, વસ્તુ દ્રષ્ટિ દ્રેક દ્રષ્ટિ નથી. એટલે શાસ્ત્રકાર એમ કહે છે કે પર્યાય દ્રષ્ટિ છે એ તમામ વિકારનું કારણ છે, અને દ્રેક દ્રષ્ટિ છે તે અવિકારનું કારણ છે. એ સિદ્ધાંત છે જૈન શાસ્ત્રનો, આ મહાન સિદ્ધાંત છે.
આ જે સંગીત જ્ઞાન માટેનો પડદો
આત્મા કેવો છે એવું જણાતું નથી, એવું મારા જ્ઞાનમાં આવરણ છે એને પડતો છે. જેવો આત્મા છે એવું જણાય છે ત્યારે એ પડતો ખસી ગયો, જ્ઞાન નિરાવરણ છે.
આ જે આધ્યાત્મિક આપણે જે સમ્યક જ્ઞાન માટે કે સદગુરુની ભક્તિ, સદગુરુને ઓળખવા, સદગુરુને સમર્પણ થવું, પણ એ બધાની અંદરમાં મને યાદતું નથી, પણ 372 કે 392 એમાં જે પતિ વ્રતા સ્ત્રી જે પોતાના પતિને જે અમુક પ્રકારનો જે ભાવ થયો જે અંદર ખોવાઈ જાય છે એમ ભક્ત ના સદગુરુ પ્રત્યે
એના પરિણામ
એવા જયારે ખોવાઈ ગયું છે ત્યારે એ ભક્ત ને પ્રદુષ
સત્પુરુષ ની વાત નથી, પણ ત્યાં સત્પુરુષ નો કહેલા બોધ ની વાત છે, એને શ્રુત ધર્મ કહે છે, સાંભળેલો ધર્મ શ્રવણ થયેલો એવો જે ધર્મ એના ઉપર નું રક્ષ કેવું રહેવું જોઈએ, એના માટે સાંસારિક દ્રષ્ટાંત થાય કે જેવી રીતે સ્ત્રીનું લક્ષ એના પુરુષ માર્ગે છે, એના સ્વામી માર્ગે છે. એટલે શું છે કે રસોઈ કરે છે, પાણી ભરે છે, કપડાં ધોવે છે, બધું કરે છે, પણ એનું લક્ષ એક જ જગ્યાએ હોય છે. એ દ્રષ્ટાંત લીધું પ્રેક્ટિકલ સાઈડ થી સમજવા માટે. એવી રીતે એમ કે જે સત્પુરુષ થી શ્રવણ થયેલો એવો જે છે ધર્મ, એને શ્રુત ધર્મ કહેવાય. શું છે શ્રવણ થયેલો આત્મહિતનો જે ઉદ્દેશ છે, ધાન્યો છે, એ આત્મહિત પ્રત્યે એની એટલું બધું લક્ષ રહે છે કે સંસારના આવી પડેલા ઉદ્દેશમાં જે તે કાર્યો એને કરવા પડે છે, છતાં પણ એનું લક્ષ ત્યાં રહે છે. પોતાનો આત્મહિતનું લક્ષ ચુકાયા વગર એ કાર્યો કરે છે, એટલે એ કાર્યોમાં એનો રસ નથી રહેતો. ઉપર છેલ્લા ઉપયોગથી કામ બધા થયા કરે છે, લક્ષ બીજી જગ્યાએ જે છે એમાં.
હું તો એવું સમજુ છું કે પ્રત્યક્ષ સદગુરુ સમની જયારે સવારમાં આપણે વાત થઈ હતી, એનો અર્થ એમ કે સમય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ સદગુરુ જેને જ્ઞાન થયું છે એ જોઈએ. આ એક વાત. અને બીજી વાત હું એમ સમજુ છું કે પ્રત્યક્ષ સદગુરુ પ્રત્યે, પ્રત્યક્ષ સતપુરુષ પ્રત્યે એવી ભક્તિ કરવી જોઈએ, એના આત્માના ગુણની, એના ઓજસની, એના પ્રકાશની, એના જ્ઞાનની, એના નિર્મળતાની, વિલેતાની,
મુખ્યપણે
આ રીતે જયારે એનું જે કોન્સન્ટ્રેશન થાય પ્રેક્ટિકલ, ત્યારે
ચોક્કસ
ત્યારે શું છે કે ગુરુ કૃપાને કારણે કહો કે પોતાના પ્રયત્નને કારણે કહો, ઉપયોગને કારણે કહો, ત્યારે એનો પત્ર ચૂકી જાય છે. આ એક રસ્તો
સેનામાં સરળ
સેનામાં સરળ રસ્તો. આ રીતે હું સમજવા સૂત જ્ઞાન ની જ્યાં વાપરો છો ને મારા મગજ માં છું,
ત્યાં અર્થ વાપર્યો છે, ત્યાં કૃપા અર્થ કર્યો છે, જે એમણે સંભળાયું સાંસારિક કાર્યોમાં કરતા પોતાના હિતને વિસ્મરણ કરીને જીવ કાર્ય કરે છે, એ પેલા ને નથી થતો એમ કહેવું છે. પણ એમાં તમે કહો છો સત્પુરુષ ની ઓળખાણ, એના પ્રત્યેના એના ગુણોનું બહુમાન
ચોક્કસ અને સારા
પહેલા હોય છે, પછી એના કહેલી વાત ઉપર એટલો લક્ષ રહે છે, નહીં કરતો વાતમાં વિશ્વાસ.
અને આ જે છે ને બહુ સ્પષ્ટ રીતે કૃપાલજીની જે ભજનની છોકરી છે ને, એની અંદરમાં નરસિંહ મહેતાની ચાર દ્રષ્ટિ નાખી દીધી છે. કાઢું કાઢું
ત્યાં
લગી આત્મા પછી એ છે કરું તો હું તમને પૂછું ભૂલી બોલું છું. બેટરી માંગુ ને
નિત્યક્રમમાં
નિત્યક્રમ જ છે. એનું સ્વપ્ન જો દર્શન પામે રે, એનું મન ન કરે બીજે પામે રે,
આજે ચાર પેઢી છે ને એ સ્પષ્ટ માર્ગદર્શક થઈ જાય છે. મુક્તાનંદ એટલે મોક્ષ.
આવી જ રીતે મીરાબાઈ નરસિંહ મહેતા આજે કાલે ભક્તો થઈ ગયા ને આ રીતે પામેલા છે. આજે ભગવદેવે લખ્યું છે
એ જે ભક્તો હતા એ ઈશ્વર કરતા તરીકે કોઈ ઈશ્વર ને લક્ષમાં રાખી ભક્તિ કરતા હતા. પણ એ ભક્તિમાં જે વિશિષ્ટતા હતી એ પોઈન્ટ આઉટ કરે છે કે એની નિષ્ફળતા કેટલી હશે. એ માગતા નતા, એના ઈષ્ટદેવ પાસે સામાન્ય રીતે જગતમાં જેને જેને પોતાના ઈષ્ટદેવ છે ને એની પાસે સાંસારિક સુખ લોકો માગે છે, અથવા તો દુઃખ પડે દુઃખ દૂર કરવાનું પણ એ
મારી વસ્તુ માગે.
ત્યારે આ અમુક સંતો એવા થયા છે એની ભક્તિ હતા કે એનો ઈશ્વર આપે છે એમ છતાં એ માગતા નથી, એ એમની વિશિષ્ટતા છે અને એની પ્રશંસા કરે છે. એનો વન ઓફ ધ પોઈન્ટ છે. એ પોઈન્ટ ની ચર્ચા કરે છે કેવી નિષ્ફળ. પછી સુભાષભાઈ પૂછ્યું છે પણ એમાં આ નરસિંહ મહેતા એના પડતા તો પૂર્યા છે, એમાં શ્રી કૃષ્ણની ભક્તિ હતી. શ્રી કૃષ્ણ હજારો રસ્તા નથી, ભગવાન જગન્નાથ ના સમકાલીન છે એમાં મહેન્દ્ર દર્શન. અને નરસિંહ મહેતા આમાં છે તો 200-400 વર્ષ ની વાત છે,
બરોબર છે
200 વર્ષ ની વાત છે બરાબર. છતાં એમને નિષ્ફળ ભક્તિ કરી એમ જયારે કૃપાલભાઈ નો ઉપકાર આપ્યો ત્યારે એમણે ક્રોસ કર્યો છે કે એમના પરચા પૂર્યા છે એનો. તો કે એ પરચા ભક્તની ઈચ્છાની ઉપર પણ જઈને કદાચ પીડ્યા હોય એવું મને લાગે છે. કેમ કે એ પોતે તો નહોતા માગતા, એની એટલી બધી નિષ્ફળ ભક્તિ હતી. મારે કઈ તમારી પાસે જોઈએ છે માટે હું રીતે ભક્તિ કરતો, મને તો તમે ભજવા લાયક છો માટે હું ભક્તિ કરું છું. આ સિવાય મારે કઈ તમારા જેવા થવું છે તો તમારા ચરણમાં રહેવું છે, મારે કઈ જોતું નથી, મને તમારા ચરણમાં રહેવા દો તો બસ મને બધું મળી ગયું, મારે મોક્ષ જ નથી થતો. મારે તો મોક્ષ નથી થતો, કારણ તમારા ચરણમાં નિવાસ મળી ગયો તો મને બધું મળી ગયું. તો પૂછું કે પણ એમના પરચા પૂર્યા એનું શું કે તો કે ભક્તોની ઈચ્છાની ઉપર વળજે એને પૂર્યા લાગે છે મને એમ નથી લાગતું કે એની ઈચ્છાથી પૂર્યા હોય આવી નિષ્ફળ ભક્તિ જ્યાં સુધી તમને અમારે પ્રત્યે નહીં થાય એ શું કહેતા હતા ત્યાં સુધી તમે નહીં ખાવ આ કહેવાનું તાત્પર્ય ભગવાન ને પાય માતા ને એવું બધું સમજી લઈએ છીએ ખરેખર ત્યાં કહેવાનો અભિપ્રાય નથી કૃપાળુ એવું કહેવાનો કોઈ અભિપ્રાય નથી
પ્રતિબદ્ધ કરવાનો છે અથવા બધી બાજુ
પરિણામ ના પ્રકાર ને ઉકેલી લઈને એટલે એક વખત તો પરને માટે મરી જવું જોઈએ. જીવતા હોવા છતાં એક વખત તો મરી જવું જોઈએ. તો ચારે બાજુથી ઉપયોગ સંકેલાય અને સ્વસંમુક્તામાં પ્રયત્ન લાવે. જીવને આત્માને નિર્વિકલ્પ દશા ક્યારે આવે છે એવા કોઈ પ્રશ્નનો વિચાર કરવામાં આવે તો સ્વસંમુક્તાના પ્રયત્નમાં એ સ્થિતિ આવી જાય છે. સ્વસંમુક્તાના પ્રયત્ન સિવાય બીજી કોઈ રીતે એ સ્થિતિ ઉપસ્થિત થવાનો કોઈ સંભવ નથી, કોઈ શક્યતા નથી. એટલે સ્વસંમુક્તાના પ્રયત્નમાં જેને લાગવું હોય એને બધા સંબંધોને એટલા ગૌણ કરવા જોઈએ કે જાણે છે જ નહીં, હોવા છતાં જાણે છે જ નહીં એટલા દુર્ગમ કરવામાં આવે તો જ પ્રતિબદ્ધપણું ટળે. અને જો એવું પ્રતિબદ્ધપણું ટળે અને સ્વસંમુક્તાનો પુરુષાર્થ ચાલુ થાય ને ચાલુ રહે તો જ એ સુગમપણે અંતર્મુખની દિશામાં આગળ વધી અને પોતાના સ્વરૂપમાં એકાકાર થવાય. આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય
નથી.
વિચાર
માટે મરી જવું એટલે શું?
એટલે કે બધી જગ્યાએથી પોતાનો અધિકાર ઉઠાવી કરવો પડે છે. એટલે દ્રષ્ટાંત પેલો દ્રવ્ય મૃત્યુ બનતો. દ્રવ્ય મૃત્યુ થાય તો શું થાય? કે એ આત્માને હજારો સંબંધ હતા એક સંબંધમાં કટ થઈ ગયા, ડિસકનેક્ટ થઈ ગયા. કોઈ સંબંધ રહ્યો કે પર્યાય એટલી મોટી બદલી જાય છે કે શું હતા ને શું થઈ જાય છે. આમ તો શ્રીમંત હોય શેઠ હોય લોકો એમ કહે કે ધોમ ધોમ સાહેબ છે અત્યારે આયુષ પૂરું થાય ઢેર ગણો એ શું થઈ રહ્યો જાય છે સંસાર યાત્રામાં હજારો માણસો ઉભરાયા. આ બધું સંસાર યાત્રામાં હજારો માણસ હોય ને આ બાજુ ભાઈ સાહેબ ભેટ કરો પેટમાં ક્યાં તો સલામ ભરવા જવાનું નથી. શેર સાહેબ કહે છે કે એ પરિસ્થિતિ આવ્યા પહેલા તો સમજી ને ત્યાં અશાંતિ હારે ને હું ગયું ત્યાં જે અશાંતિમાં ખવડતો હતો અંદર એ અશાંતિ લઈ ગઈ છે. એના બદલે આ અશાંતિમાં આ શાંતિનું મૂલ્ય બીજી જાત જેના પરમાં નિરાંતક છે.
शुरुआत पूर्वक जटाने से चालू करना चाहिए, शुरुआत पूर्वक जटाने के हिसाब से चालू करना
चाहिए।
वो तो सर्व समुद्र को कैसे गौन करेगा, किसी समुद्र का गौन नहीं करता है।
बताना ही है
स्टार्ट यहाँ से चालू करना।
बाजू थी पूरे पूरा बंधाई जाओ, आखे आखा बंधाई जाओ, सर्वस्व पणे बंधाओ, एने प्रतिबंध कहे छे। भाव में सर्वस्व पणे बंधाई जाओ, आ मारो घर, आ मारो मकान, आ मारो कुटुंब, आ मारो सर्वस्व, एवो जे भाव बहिर्मुख થઈને જગતના પદાર્થો સાથે આખે આખો બંધાય છે, અને જરાય એનાથી પોતે જુદો અવશેષ પણ રહેતો નથી। સિવાય હું ક્યાંય છું એવું કાંઈ રહેતું નથી એના અનુભવમાં, અનુભવમાં જોવે તપાસ પણ કાંઈ રહેતું નથી, પૂરેપૂરો જો ભાવ પ્રતિબદ્ધતા ન કરે તો માર્ગ ની સુગમતા ન થાય, જે માર્ગે જાણવું છે એ માર્ગ
હશે કે
અનંતકાળથી જે પરિભ્રમણ છે કે જ્યાં જ્યાં જે જે પર્યાય રહ્યો ત્યાં ત્યાં સર્વસ્વપણે એવો ભાવથી વળગે છે આખે આખો, એને માર્ગ હાથમાં આવતો નથી, પછી ક્યારેક ઈચ્છા કરે ને તો માર્ગ હાથમાં નથી આવતો, મારે હાથમાં તો નથી આવતો, પણ એટલો બધો પુરુષાર્થનો પરિશ્રમ કરવો પડે છે ત્યારે કાંઈક માન દિશા સુધારે છે, માર્ગ કંઈક બીજી બાજુ છે, આ બાજુ એવી પરિસ્થિતિમાં ઊંડો ઉતરી જાય છે, એ બધો ભાવ પ્રતિબંધ છે।
આપે ગુરુદેવના જે પુસ્તકો વહેતા છે
અનેક ગ્રંથો ઉપર પ્રવચન કર્યા છે, એમનું પોતાની સ્વતંત્ર રચના પણ એમને અનેક જ્ઞાની પુરુષોના અને મહાન આચાર્યોના ગ્રંથો ઉપર પ્રવચનો આપેલા છે, અને એ પ્રવચનો હજારો પ્રવચનો આપ્યા છે, એમાંથી કેટલાક પ્રવચનો ગ્રંથારૂપ થયા છે, એટલે પ્રવચનોના પુસ્તકો થયેલા છે। એમનું પોતાનું ગ્રંથ પ્રિય ગ્રંથ હતો સમીક્ષા, એમનું પોતાનું પ્રિય હતો, મુમુક્ષુઓને તો દરેકને પોતપોતાની યોગ્યતા પ્રમાણે ઉતરીતા થાય છે, કોઈ સમય સારું કરનાર પ્રવચનો હોય માટે, કોઈ પ્રવચન સારું કરનાર પ્રવચનો સાંભળે છે માટે, નિયમ સારું કરનાર પ્રવચનો સાંભળે છે માટે, પ્રવચનો અત્યારે ટેપમાં પણ છે અને પુસ્તકારૂપ પણ છે, ટેપમાં ઘણા છે એટલા પુસ્તકારૂપ નથી થયા, સ્ટેપમાં અત્યારે લગભગ આ કૃષ્ણની અંદર 87,000 વધારે પ્રવચન, એક કલાકનું એક પ્રવચન, 87,000-88,000 કલાકના પ્રવચનો ત્યાં છે. બાકી એ સિવાય મુમુક્ષુઓના જુદા જુદા ગામમાં આવીને જે પ્રવચનો કરેલા અને તે મુમુક્ષુએ ટેપ રેકોર્ડ કરી દીધેલા એ જુદા, એનો કઈ પત્તો લાગતો નથી કેટલા, પણ એમ અનુમાન કરી શકાય કે 10,000થી વધારે પ્રવચનો ટેપ રેકોર્ડ થયેલા છે અને સેંકડો પ્રવચનો પુસ્તકાર.
પોતે
પ્રવચન નહોતા કરતા, પણ ગુરુદેવ રાત્રિ ચર્ચા જયારે કરતા ત્યારે રાત્રિ ચર્ચામાં ફક્ત ભાઈઓને એલાવ કરવામાં આવતા, ગુરુદેવે બહેનોને આવવા માટે પ્રતિબંધ કર્યો કે રાત્રે બહેનોએ આવવું. એટલે લોકોએ 3-4 પ્રવચન ગુરુદેવનું પૂરું થાય પછી ત્યાં જે આવીને રહ્યા હોય નિવૃત્તિ ક્ષેત્રમાં એને તો કોઈ પ્રવૃત્તિ જ ન મળે. કુદરતી બહેનોના સદભાગ્ય આવા એક જ્ઞાની મહાત્મા પણ બહેનોમાં મહિલા રત્ન પણ હતા. હા, એટલે એ રાત્રે બહેનોને પ્રવચન આપતા હતા, એનો ભાઈને અલાવ નતા કરતા. બહેનોને અલાવ નતા કરતા અને બેનશ્રીને જે શાસ્ત્ર વાંચન થતું રાતના દરો છે જ્યાં સુધી એની તબિયત સારી હતી ત્યાં ત્યારે હું એટલા બહેનો આવતા અને ભાઈઓ પ્રતિબંધ. એ જે બહેનોની સભામાં જે પ્રવચનો રાત્રે રાત્રે થયા એમાંથી કેટલાક બહેનો નથી જતા. આમ તો અન્ય નિશ્રામાં જન્મ 60-70 પંચાય બહેનો છે, એમાંથી કેટલાક બહેનો નથી જતા. એ લખાણ જે રહી ગયું ગુરુદેવની હયાતી માં જ તૈયાર છે. એવી રીતે ગુરુદેવને ખબર નથી હોતું કે બેનશ્રી શું બોલે છે, બેનશ્રી બહેનોની સભામાં શું બોલે છે, શાસ્ત્ર વાંચન ક્યાં કરે છે, કે તો ગુરુદેવને ખબર નથી. કેમ કે ત્યાં તો જે કરેલો ગુરુદેવની ચર્ચા નહોતો, પેરેલલ ટાઈમ ત્યાં હતો વાંચન. ગુરુદેવને કે ભાઈઓને કોઈને ખબર નહોતી, અમને લોકોને પણ કોઈને ખબર નહોતી કે બેન્સે ખરેખર શું બોલે છે અમને શાસ્ત્ર ઉપાધ્યાય. પણ જયારે એ પુસ્તકારો થયા ત્યારે ગુરુદેવે વાંચ્યા અને વાંચ્યા ત્યારે ગુરુદેવને ખબર પડી કે મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય, જેમ કૃપાલુદેવના પત્રોમાં વિશે વધારે વિષય આવ્યો છે તેમ એમના વચનોમાં પણ મુમુક્ષુતાને યોગ્ય, મુમુક્ષુની ભૂમિકાને યોગ્ય ઘણી વાતો આવી છે. એટલે ગુરુદેવે ઘણો પ્રબોધ કર્યો ગ્રંથમાંથી અને પ્રશંસા કરી. ત્યારે મુમુક્ષુએ વિનંતી કરી એના ઉપર પ્રવચનો આપો, સારું અમે અમને વધારે સમજાય, મિત્ર અમે પૂરું નહીં સમજી શકીએ. ગુરુદેવ એના ઉપર પ્રવચનો આવ્યા અને એ પ્રવચન 432 વચના ગુરુવર્ત ઉપર 45-90-180 પ્રવચન લગભગ થયા છે. લગભગ 180 પ્રવચનો જે થયા ये चार भाग में इनके प्रसिद्ध किया है। 45 प्रवचनों में अंदर लगभग 400 पाना उनके घर में दिखाए थे, मैं चार वॉल्यूम में तैयार किया। 180 प्रवचनों में आनंदा ये ग्रंथ है, ये सिवाय समय सार ऊपर ना लगभग 500 से वधारे प्रवचनों से 500 जितना प्रवचनों एना लगभग 11 भाग तैयार किए हैं, 11 वॉल्यूम तैयार किए हैं। सिवाय बीजा तैयार था क्या दर्शन
लागे अपने पर्सनली जो वो भजन वगैरह लाभ मिले हो
क्या मैंने तो गुरुदेव की बड़ी वाणी गमे कोई वाणी नहीं गमती एवं नहीं कोई ओछी गमे एवं પણ કુદરતે મને આવવાનું જે નિમિત્ત થયો એ ગુરુદેવના આત્મ સ્વરૂપમાં રહેલી જે શક્તિઓ છે એ શક્તિઓ ઉપર આજે પ્રવાસ થયા પહેલા પહેલા મને વાંચવા એમાંથી મારા બધું આવવાનું એટલે એ પ્રવચનો આત્માના મૂળ સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારા છે અને એ મૂળ સ્વરૂપ ઉપર પ્રકાશ પાડતા વિશેષતા એ પ્રવચનોમાં જે આવી છે એ છે ક્રિયામાં આકર્ષણનું કારણ છે। તમારા પ્રશ્નનો ઉત્તર આવી છે કે આત્માની શક્તિઓનું માત્ર એમણે વર્ણન નથી કર્યું પણ તે શક્તિઓ સંપન્ન એવો જે આ આત્મા છે મૂળ સ્વરૂપે એ કેવી રીતે પોતાના સ્વરૂપ રૂપે સ્વરૂપ ભાવે આત્માપણે પરિણમે છે એ શૈલી છે કે આ જે શક્તિઓ છે એનો સ્વભાવ જ સ્વરૂપ ભાવે પરિણમવાનો છે આત્માપણે પરિણમવાનો છે તો એ કેવી રીતે આત્માપણે પરિણમે છે આત્મા એ શૈલી છે એ પ્રવચનો જે આવ્યા છે એ પ્રવચનો અલૌકિક વિશેષતા છે અને તે ગુરુદેવની વાણી વાંચીને એ રસ લેવાની એમાંથી આત્મરસ ઘણો ભરેલો છે પાછું તો એમના પ્રત્યેક પ્રવચનમાં આત્મરસ પ્રત્યેક પ્રવચનમાં ને એ એક એક એમના શબ્દમાં આત્મરસ ભરેલો છે જ્યારે પ્રવચન પ્રારંભ કરતા ત્યારે ફક્ત આત્મા એવો જે શબ્દ બોલતા કે આ આત્મા એમ કે ને જ્યાં કે આત્મા ખરો થઈ જાય ભાવની અંદર આત્મા ખરો થઈ જાય એક એક શબ્દની અંદર આત્મા એટલે એમાં નહીં ગમવાનું તો કોઈ પ્રશ્ન નથી જયારે એક શબ્દની અંદર આવી વાત છે તો પછી પ્રવચનની ચિંતા ક્યાં કરી અંદાજ મૂકો આમ
પશ્ચાતાપ પ્રાયશ્ચિતનો વિજ્ઞાન અથવા વિધાન વિશે સ્વવિસ્તાર સ્પષ્ટતા અપેક્ષિત છે કે જેથી આશ્રવ દ્વાર દંડ કરી શકાય મનુષ્ય જીવને પોતાના વિરાધક પરિણામોનો ખરા અંતકરણથી પશ્ચાતાપ થયા વિના વિભાવથી પ્રતિક્રમણ થવાનો અભિપ્રાય છૂટે નહીં અથવા માટે અને વિભાવ રસનો ઉકેલ અથવા વિભાવની જે શક્તિ છે વિભાવમાં જે વિભાવ શક્તિ છે એ મોડી પડે છે અને ત્યાં સુધી સન્માર્ગમાં વિભાવ રસનો અવરોધ અથવા પ્રતિબંધ છે। જ્યારે હૃદયથી પોતાના દોષ પ્રત્યે જુગુપ્સા ભાવ થાય છે ઘણા ઉત્પન્ન થાય છે પોતાને પોતાના વિભાવ પરિણામો ઘણા ઉત્પન્ન થાય છે અર્થાત પશ્ચાતાપ થાય છે
ત્યારે આત્મા જેની ભૂમિકા રૂપ દશા ઉત્પન્ન થાય છે અને તે ગુણ પ્રગટવાનો અવકાશ થાય છે. પ્રશ્ન જે છે એ એટલો છે કે આશ્રમ દાન દ્વારા બંધ કરી શકાય માર્મિક વિષય છે. કેટલાક નિરાધક પરિણામ એવા પોતાના થઈ ગયા હોય છે કે જો આ જીવને એનો પશ્ચાતાપ ન થાય ત્યારે એના પરિણામ કેવા હોય છે એને પહેલા આપણે વિચારીએ કે એ પહેલા એના પરિણામ એવા હોય છે કે ઠીક છે એવો દોષ થયો છે મારો ભૂતકાળ પણ એને એ હળવાશ થઈ ગયો છે હળવો બને છે તો થઈ ગયો પણ હવે ક્યાં આપણે એવો દોષ કરવો છે. પહેલા એવો દોષ થઈ ગયો હતો પણ હવે એવો દોષ કરવો નથી. આપણે ફેરફાર કરી દઈએ પણ એ ક્યારે ગોઠું ખાશે એનો ખરો. કેમ કે વિરાધનાના પરિણામમાં જે વિરાધક સંસ્કાર ઉભા થાય છે અને જીવમાં પડે છે એ સંસ્કાર જીવમાં જાય છે એ સંસ્કારને સારી રીતે નિર્મૂળ કરવા માટે છે. જો એ સંસ્કારને નિર્મૂળ કરવામાં ન આવે ફરીને એવા દોષ થવાની પણ સંભાવના તો ઘણી છે. એટલું જ નહીં પણ એની જે હળવાશ લીધી છે એને લઈને એ સંબંધીનો કેટલો આશ્રવ ચાલુ છે અને એ પ્રકારના જે સૂક્ષ્મ પરિણામ છે એ પરિણતિ માંગેલા પરિણામ છે ઉપયોગ રૂપે નથી પરિણતિ રૂપે થઈ ગયેલા એ આશ્રવ ચાલુ રહે છે અને એને લઈને એ પરિણતિમાંથી ઉપયોગ થવાનું કારણ ફરીને દોષ થવાનું કારણ એ છે કે પરિણતિમાંથી ઉપયોગ થાય છે. એટલે એવું ક્યાંય બન્યું હોય પોતાનો ખ્યાલ એનો આશ્રવ દ્વાર બંધ કરવા માટે કુંગ્રી પૂરો પ્રયત્ન કરી શકવો જોઈએ એનો નિર્મૂળ થાય એવો પ્રયત્ન કરવો જોઈએ એવો રૂપ પ્રયત્ન થાય તો એનું જોખમ નથી નહીં તો ભવિષ્યમાં પોતાને માથે એનું જોખમ રહે આ પ્રદ્વાર તો ચાલુ છે પણ ફરીને પરિણામ થવાનું જોખમ રહે દ્રષ્ટા પણ એ છે કે માનો કે કોઈ દેવગુરુ શાસ્ત્ર સંબંધે નિરાધક પરિણામો થઈ ગયા હોય સત્પુરુષ સંબંધે નિરાધક પરિણામ થઈ ગયા હોય પછી ખ્યાલ આવે કે કબરનામમાં પ્રવેશ થયા પછી સમજણ આવે કે આ તો પરિણામ નિરાધક પરિણામ હતા જે થયા તો બી ખ્યાલ પણ ન હોય કે નિરાધક પરિણામ છે પણ પાછળથી એ વિષયની સત્સંગથી સ્વાધ્યાયથી સત્સંગથી સદવાંચનથી ખબર પડે છે. ખબર પડે ત્યારે પણ એ લાઈટ લઈ જાય મૂકીએ ત્યારે આપણા એ વખતે તો આપણો ખ્યાલ ન કર્યો થઈ ગયું હતું પણ હવે તો ખ્યાલ છે હવે નહીં કરે પણ એનો પશ્ચાતાપ ન થાય મૂળમાંથી કાઢવા માટેનો કોઈ ઉપાય ન થાય તો જોરથી તીવ્ર એવી રીતેનો પરિણામ ન આવે એ વિષય તો એ પરિણતિ માંગેલો વિષય થાય છે. એ કોઈ વખત ફરીને પાછો ઉભો થાય છે અથવા તો એનો આશ્રમ ચાલુ રહીએ છીએ નુકસાન કરે છે આગળ વધતા અટકાવે છે. એટલે કેવા કેવા પ્રગતિમાં રહેલા ભાવો પોતાને આગળ વધતો અટકાવે છે એની આ રીતે પોતાને ઘણી વાર ખબર નથી. અને જ્યારે જીવને છૂટવાની તીવ્ર ભાવના થાય ત્યારે એના વિશે ખબર પડવા માટે કે ગુણ અનુસંધાન થાય ત્યારે આ ભાવનાની વિરુદ્ધ તમને આ વિરાધક ભાવ થયો હતો આ ભાવનાની વિરુદ્ધ તમને ઘણો વિરાધક ભાવ થયો હતો તે અંદરથી આત્મા પોકારે છે. પણ જો એને લાઈટ લઈ લેતા હોય તો એને પોતાને ખબર નથી પડતી કે આ ઊંઘો છું કેવો મને આ સરળતા લઈ રહ્યો છે નથી ચાલી રહી છે એને પોતાને જ ખબર નથી, એના ઉપર ઉપરથી ઈચ્છા થયા કરે છે શીખવાની, આપનું કલ્યાણ થાય તથા આત્મા કલ્યાણ થાય તથા એવી રીતે કાંઈ આગળ વધારતું નથી અને આયુષ્યના સમય કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ
બીજા લોકોને સુભામાં જયારે હું વાંચન કર્યું તો બીજા ના વાતો બધા વચ્ચે કરી આજ્ઞા કરી કે ભાઈ તમને આ વાત સમજાણી તો તમે જ્યાં જ્યાં તમે વાંચન કર્યું હોય ત્યાં હોય જાઓ સભાના પાછળ ઊભા થઈને આ એમ કહો કે મારી ભૂલ હતી, આ ભૂલ હું જે કાંઈ નિરૂપણ કર્યો હતો આ ભૂલ ભરેલો હતો એ રીતે તમે કરો, એના પાછળ શું કૃપાદેવનો આશય છે?
એટલે આશા એ છે કે એને પશ્ચાતાપ જો ખરેખર થયો હોય તો પોતાને તો એનો જે દંડ ભોગવવા માટે તૈયાર છે કે તમે ભૂલ કરી છે ને ભૂલ કરીને તમે બીજાને ભૂલ થવામાં દોરેલા પણ છે અને ત્યાં તમારું માન સન્માન છે, એ ભૂલ થવામાં તમારું માન સન્માન છે, આપણને બહુ સારો જ્ઞાન આપ્યું, બહુ સારો ઉપદેશ આપ્યો છે, તો હું તો વિકૃત ઉપદેશ આપ્યો તો તમારામાં ખરેખર જો પશ્ચાતાપ થયો હોય તો આ જ્યાં તમારું એ રીતે માન પોષાણું છે ત્યાં તમારું માન ભંગ થાય તો તમે ભોગવવા તૈયાર છો એ બધા બીજી કયો મેં આ ભૂલ કરી છે તમને મિત્રો જોઈ રહ્યા છે મારે ભૂલ મને ખ્યાલ આવ્યો છે પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત એટલે કહેવાય એવો છે તમે પણ તમારા પરિણામ કરવો પડે છે કરી લેજો એવી રીતે પોતાનું ત્યાં માન પોષણ હોય ત્યાં કહેવું કહેવાયું એ કઠણ વાત અવશ્ય છે પણ જો અત્યંત આત્માથી કામ પ્રગતિ હોય તો એ રીતે જે તૈયાર પણ થઈ શકે છે આત્માથી ના આવી ના આવી હોય એવી રીતે તૈયારી થઈ શકે
કૃપાદેવ પાસે પ્રાયશ્ચિત કરી ના ચાલે,
કૃપાદેવ માન્ય પણ ના કરે પરંતુ કૃપાદેવ કે તું ત્યાં જ આવે
આ એનું વિધાન છે એની વ્યક્તિગત અપરાધ ની ક્ષમા વ્યક્તિ કરવી શારીરિક રીતે ઉપરાંત થયેલો હોય તો શારીરિક રીતે ક્ષમા
કરવી એ જ એનું વિધાન છે એ જ એને મટવાનું વિજ્ઞાન છે, વિજ્ઞાન પણ એ છે ને વિધાન પણ એ છે એ જ વિધિ છે એ જ વિધિ કાર્ય
નહીં તો આટલું ચાલુ રહે
એ કેમ કે આત્માર્થતા જ આવી જે આત્માર્થતા નથી આવી ત્યાં પછી બીજું શું થવાનું બીજો શું લાભ થવાનો
સાર્વજનિક તૌર પર હો ગયા હો સિર્ફ સત્પુરુષ સે અગર પ્રાયશ્ચિત કર દિયા જાય માફી માંગ દિયા જાય તો ઉનપે
સત્પુરુષ તો કરુણાનંદ છે उसको तो पूरा पूरा उसका दोष निकालना है अब ऐसा जब उसको पता चलता है तो कहेंगे फिर भी उसके पेट में चोरी हो कि नहीं मेरा मान भंग नहीं हो मैं प्रायश्चित यहाँ ही करूँ बंद कमरे में तो सब पुरुष तो सुन लेंगे कि भाई इसको भी निर्दोष होना नहीं है तो उसको सब पुरुष को कोई आग्रह नहीं सब पुरुष को कोई आग्रह नहीं કે જૈસે કોઈ એસા કહે દૂસરા પણ વિચાર કે હમણાં દોષ હમકો અપક્ષપાત દેખને કા વિચાર હમ हमने ये बात समझी है और हमारा दोष पक्षपात है हम देखने को प्रयत्न करते हैं, फिर भी ये संभावना है कि हमारा दोष भी हमें पता नहीं भी चलेगा और आपको पता चल जाएगा, मुझे नहीं पता चला तो आप मुझे बता देना, लेकिन वो बताना भी कब संभव है कि ये बताते वक्त आपका मुंह फेर नहीं जावे, तब मुंह तो नहीं फिरे लेकिन आपको उल्लास आ जावे, बहुत आपने मेहरबानी कर दी और उपकार किया है, आइंदा ऐसे आगे भी आपका जो क्रम है वो चालू रखना, आपका जैसा कोई मेरा मित्र नहीं, मेरा कोई उपकारी भी नहीं है, ऐसा उल्लास परिणाम से उस दोष सुनने का तैयारी हो उसको दोष बताया जा सकता है, वरना उसको दोष बताने में और नुकसान होता है।
कई बार क्या होता है कि जैसे अपना दोष है कोई दूसरा बताता है तो दूसरा की नजर में तो जरूर दोष दिखा है तो हमको बताया है, तो उस समय क्या होता है कि उसको डिफेंड करने का भाव चलता है कि नहीं हमारा ऐसा आशय नहीं था, हमारा तो ऐसा आशय था, हमारा ऐसा आशय था।
अगर उसको बताने वाले की कोई समझ थे हो तो बात नहीं, लेकिन बात सही हो तो अपक्षपातता से देखना है, इसके तुमने ये शब्द प्रयोग किया है कृपा अपक्षपातता से स्वीकार करना है और स्वीकार करना नहीं है उसमें उल्लास से ये बात को अंगीकार करना है, जब भी दोस्त और कहने वाला सज्जन कहेगा भी जब उसको अच्छा नहीं लगता है तो मुझे क्यों उसके दिल में दुख पहुंचा है,
परिणाम
छोटी मोटी बातों में बहुत से मर्म रहा है।
कभी कभी किसी चीज़ में इस तरह का परिणाम हो जाता है जो अपने कोई इरादा पूर्वक नहीं होता है, परिणाम जिस और जिस समय में ऐसा परिणाम आता है उसी समय में उसका निषेध भी बढ़ता है कि ये परिणाम मेरे लिए ठीक नहीं है, ऐसा नहीं होता कि उसका कोई अनुभव ना होता है, निषेध होता है, तो क्या ये बस इतना निषेध तक ही ठीक है या इसका कोई किसी तरह से प्रायश्चित करना चाहिए?
हाँ, इसका
और किसी तरह से प्रायश्चित करना चाहिए या निषेध तक कि इसका समाधान है?
प्रायश्चित तो क्यों रहा हो तो दूसरी बात है, मंत्र से काम चल सकता है, परिणाम तो बहुत आता है उसका ऑपरेशन गहरा हुआ था, संस्कार भी उसका गहरा होता, उसके लिए कोई प्रायश्चित होता जाए तो ठीक है, वरना निषेध है तो पर्याप्त है।
भावनगर आने से पहले राजस्थान में किसी तंत्र कल्याण प्रतिष्ठान में होती थी, मतलब आजूबाजू के एरिया में और समाज में से कितने सुधारक जो लोग थे, पंडित थे, विद्वान थे, वो लोग इस प्रकार की बात करते थे, प्रचार करते थे कि अगली मूर्ति में कितने पक्षार भी नहीं होती है, पूजा भी नहीं होती है, अगली जो मूर्ति है उसकी तो पूजा भक्ति भी नहीं होती है और ये नई मूर्तियाँ बनाते हैं, नया पंच कल्याणक करते हैं, ये दिखा करते हैं और ये पंच कल्याणक बेकार है, ऐसा करके उसका निषेध कितने विद्वान लोग करते थे और उसमें अनुमोदन हुए सामने हुए हैं, तो उसका प्रायश्चित किस ढंग से?
अब जहाँ जहाँ ऐसा हो वहाँ वहाँ ऐसा जहाँ किया हो जिसके साथ किया हो किसी के सामने किया हो उसके सामने बोल देना है किया था,
सामने का अनुग्रह से तो कुछ ख्याल नहीं रहता है कि कहाँ किया कैसे किया ऐसे क्यों बात को ख्याल नहीं रहती है, लेकिन इतना ख्याल आता है कि इस प्रकार की जो ये
कुछ समाज के बीच में कई बात हुई थी या कोई प्राइवेट भीतर में
चलता हुआ तो सबके साथ में उस बात में जुड़ गए।
प्रसिद्ध रूप से हुआ था, सिद्ध नहीं, मन में ही परिणाम हो गया था।
नहीं जैसे दो पांच आदमी, दस आदमी या कोई वाद विवाद चला हो, कहीं वहाँ पैसा चला हो,
मतलब प्रसिद्ध रूप से हुआ था, इसका मतलब ये हुआ सिर्फ मन में नहीं हुआ है, बाहर भी उसका वचन से भी प्रयोग हुआ है।
वो जो पेपरबाजी होती थी या अमुक विद्वान का इस प्रकार का अभिप्राय रहता था, इसको अनुमोदन और इसमें जुड़े हुए हैं,
तो काफी साल हो गए,
35 साल तक
रहेंगे, कोई रहेंगे कोई नहीं रहेंगे, लेकिन वहाँ कोई अगर कोई लोकल पेपर निकलता हो तो इसमें निकाल देंगे अपनी क्षमा को। भूतकाल में जैसे बड़ा बात है, प्राप्ति क्षमाएं रखना दीन भाव से करते हैं, ये अपराध हमारा प्रसिद्ध रूप से हुआ था, इसलिए प्रसिद्ध रूप से हमारे दोष का इकरार करते हैं।